ణమోలోయీశ్రీకాళవర్తీయర్హంతాణమోలోయీశ్రీకాళవర్తీసీదాణమోలోయీశ్రీకాళవర్తీయాయరియాణమోలోయీశ్రీకాళవర్తీ ఉవచ్చాయణమోలోయీశ్రీకాళవర్తీ శవశ్రావణం ఓంకారవిందూసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యోజేందర్మోష్టు మంగళం సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమః సమైషారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్ఛిదే ఏగో మే శాశ్వదోపా జ్ఞాన దర్శన లక్షణ శేషా మే బాయిరా భావా సవే సంయోగ లక్షణ. మారో సుశాశ్వత ఏక దర్శన జ్ఞాన లక్షణ జీవ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, કયન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યય પણે, તે જીવ જાણે આત્મને તશમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત સુદ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો ઉદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપની જને મોક્ષ પંથે જે આ અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય. આચાર્ય દેવ કુંદકુંદ ભગવાન દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, તેનો કર્તા કર્મ અધિકાર, તેના ઉપર આપણી ચર્ચા ચાલે છે. કર્તા કર્મ અધિકારની 142, 143, 144મી ગાથા, જે કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથાઓ છે, તેમાં મુખ્યપણે એ વિષય આવ્યો છે કે અનાદિકાળથી જીવ કોઈને કોઈ પક્ષના વ્યામોહમાં રાચી રહ્યો છે. યા તો એને પર્યાય સંબંધી કોઈ પક્ષ ચાલે છે, યા તો એને કોઈ દ્રવ્ય સંબંધી પક્ષ ચાલે છે. પ્રમાણની મર્યાદામાં પહેલામાં પહેલા તો જીવ પરથી જુદો પડીને આવે છે, પણ પ્રમાણની મર્યાદામાં આવ્યા બાદ પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે આખી વસ્તુ છે, એમાં કોઈને કોઈ પ્રકારના વિકલ્પોની પરિપાટી અનાદિથી જીવને ચાલી રહી છે. વિકલ્પોથી વ્યાવૃત થવાની વિધિ સિમંદર પરમાત્માની વાણીમાં ઘણી આવી, આચાર્ય ભગવાને શાસ્ત્રોમાં રચના કરી, પૂજ્ય ગુરૂદેવશ્રીએ એનું અલૌકિક સ્પષ્ટીકરણ કરીને આપણને બતાવ્યું કે જો ભાઈ તારું સ્વરૂપ છે એ પહેલામાં પહેલા તો તું એ નિર્ણયમાં લઈ લે કે તારું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે આખી, જેને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રમાણના દ્રવ્યની બહાર તો જીવની કોઈ વ્યવસ્થા છે જ નહીં. જેટલી વ્યવસ્થા રહેલી છે એ બધી પ્રમાણના દ્રવ્યમાં રહેલી છે. પોતાનો જે કોઈ સ્વભાવ છે એ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ પરિપૂર્ણ એકરૂપ અભેદ નિર્લેપ શાશ્વત અનાદિ અનંત એક ધ્રુવ ટંકોત્કીર્ણ ચૈતન્ય પરમાત્મા જે છે, કે જેને અપરિણામી તત્વ કીધું, અભેદ તત્વ કીધું, અખંડ તત્વ, એકરૂપ તત્વ, ધ્રુવ તત્વ, અવિનાશી તત્વ, નિરંતર વહેતા પ્રવાહરૂપ ધ્રુવરૂપે રહેતું એક ચૈતન્યના નૂરનું પૂરવાળું તત્વ, એવું એક તારું સામાન્ય તત્વ છે. એ સામાન્ય તત્વ એવું ને એવું અનાદિથી બચી ગયું છે. અને એવું બચી ગયું છે એ જ સમયે એક પર્યાય તત્વ છે અને એ પર્યાય તત્વમાં પ્રત્યેક સમયે પરિણમનની ક્રિયાઓ ચાલી રહી છે. કોઈ સમય એવો નથી પરિણમન વગરનો જીવ હોય. જીવ જીવ અપેક્ષાએ અપરિણામી છે અને એ જ જીવ પર્યાય અપેક્ષાએ પરિણમતો છે. એવી કોઈ વસ્તુની વ્યવસ્થા છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. એમાં જીવ પ્રમાણની મર્યાદામાં આવ્યા બાદ ઘણી વાત એને ખ્યાલમાં આવી ગઈ ગુરુદેવના પ્રતાપે. દ્રષ્ટિનો વિષય કોઈ પણ પર્યાય, ચાહે તો અશુદ્ધ પર્યાય હો ચાહે તો નિર્મળ પર્યાય હો, કોઈ પણ પર્યાય દ્રષ્ટિના વિષયમાં સમાવિષ્ટ નથી થતી એવો દ્રષ્ટિનો વિષય પણ એને ખ્યાલમાં આવ્યો. અને પરિણમન જે કાંઈ ચાલે છે ક્રિયારૂપ, વેદન આવે તો પણ પર્યાયમાં આવે, અનુભૂતિ થાય તો પણ પર્યાયમાં થાય, શ્રદ્ધાન થાય તો પર્યાયમાં થાય, સ્વરૂપાચરણ લીનતા થાય તો પર્યાયમાં થાય, એ પર્યાયના પરિણમનની વ્યવસ્થા પણ એને ખ્યાલમાં આવી ગઈ. આટલું બધું ખ્યાલમાં જેને આવી ગયું છે એવા જીવની ચર્ચા અહીંયા 142, 143, 144 ગાથામાં લીધી છે કે જે જીવને હવે પોતાનું દ્રવ્ય ખ્યાલમાં આવે છે, વિકલ્પાત્મક દશા છે પણ દ્રવ્ય ખ્યાલમાં આવે છે, પર્યાયનું પરિણમન પણ ખ્યાલમાં આવે છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ પ્રમાણનું દ્રવ્ય છે એ પણ ખ્યાલમાં આવે છે, હવે એ સંબંધીના વિકલ્પોમાં એનો અટકાવ છે, સ્વરૂપ સુધી પહોંચી નથી શકતો, એના માટેની આખી ચર્ચા આ 142 ગાથામાં સંપૂર્ણપણે આવી કે યા તો બધનો વિકલ્પ કરે, યા તો અબધનો વિકલ્પ કરે, યા તો બધ અબધના વિકલ્પો કર્યા કરે. અને વિકલ્પોથી વ્યાવૃત જીવ કેમ થતો નથી કે સ્વરૂપના મહિમાના લક્ષવાળો જે કોઈ ભાવ એને અંદર ચાલવો જોઈએ એવો ભાવ એને અંદર ચાલતો નથી, એટલે એ ભાવ અંદર આત્મા સુધી પહોંચી નથી શકતો, એ ચાલતો નથી, એટલે એ ચાલવાનું ચાલુ કરે તો એ આત્મા સુધી પહોંચી શકે છે. એવી કોઈ એને વિચાર દશા, એવી કોઈ જે નિર્ણયાત્મક ભૂમિકા એના જ્ઞાનમાં આવવી જોઈએ એ ન આવતી હોવાને કારણે જીવની અજ્ઞાન દશા અનાદિથી ચાલ્યા કરે છે. ઘણી ભૂમિકા તૈયાર થઈ હોવા છતાં એને એની પાસે એક સંયોગસમ લબ્ધિ હો, દેશના પણ એને મળે, વિશુદ્ધિ પણ એની થાય અને પ્રાયોગ્ય લબ્ધિ સુધી પણ પહોંચી જાય, પણ આગળ વધીને જ્યાં સુધી અનુભૂતિ ન થાય કરણ લબ્ધિના પરિણામ આવીને ત્યાં સુધી વિકલ્પોની પરિપાટી ચાલ્યા કરે છે. અનાદિથી જીવને વિકલ્પ કર્મ બન્યા કરે છે અને આત્મા એનો કર્તા બન્યા કરે છે. વિકલ્પ કર્મ બને છે, આત્મા એનો કર્તા બને છે. જ્યાં સુધી દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ નથી પડતી, સ્વરૂપનું અવલંબન નથી લેતો, સ્વરૂપમાં અહમ કરીને આજ હું છું એવી પ્રતીતિપૂર્વક પરિણમતો નથી, ત્યાં સુધી વિકલ્પ કર્મ બને છે. અને વિકલ્પ કર્મ બને છે ત્યાં સુધી જ્ઞાન કર્મ નથી બનતું, અને વિકલ્પ કર્મ બને છે એટલે વિકલ્પોની પરિપાટી આત્મા કરતા ને વિકલ્પ કર્મ, આત્મા કરતા ને વિકલ્પ કર્મ, એવી એની સ્થિતિ અનાદિથી ચાલી રહી છે. એવી સ્થિતિમાં આચાર્ય ભગવાન એને ચેતવે છે કે જો તારું સ્વરૂપ આવું હોવા છતાં તને એ સંબંધીના વિકલ્પો કેમ ચાલે છે? સ્વરૂપ જેવું છે એવા જ વિકલ્પો ચાલે છે, પછી એનાથી કોઈ જુદું સ્વરૂપ નથી કાંઈ, કે હવે વિકલ્પ ચાલે છે એટલે હવે કાંઈ એનાથી જુદું કંઈક સ્વરૂપ હશે આ વિકલ્પ છૂટી જાય, તો એવું તો છે જ નહીં. એને સ્વરૂપ જે ખ્યાલમાં આવે છે એવા વિકલ્પો ચાલે છે, સ્વરૂપ તો એવું જ છે, પણ વિકલ્પો ચાલ્યા કરે છે. વિકલ્પથી પાર એક એનું શુદ્ધ ચૈતન્ય તત્વ સન્મુખનું પરિણમન થવું જોઈએ, એ જ્યાં સુધી ન થાય, જ્યાં સુધી એને જ્ઞાન ભાવ ખ્યાલમાં ન આવે, જ્યાં સુધી જાણવું એને પકડાય નહીં, ત્યાં સુધી વિકલ્પોની પરિપાટી એની ચાલ્યા કરે છે. એવા વિકલ્પોના પક્ષ છોડાવવા માટે 142મી ગાથા લખી અને ત્યાર પછી આખી એણે 69 થી 91 કળશ લખ્યા, 23 કળશ આચાર્ય ભગવાને લખ્યા. કેટલી બધી આચાર્ય ભગવાનની કરુણા છે કે અજ્ઞાની જીવ કેમેય કરીને સમજી જાય તો એક પછી એક કળશની રચના કરતા જાય છે. 69મો કળશ લખ્યો જે આપણે સવારે જોયો હતો કે જે નહીં પક્ષપાતને છોડી અને સ્વરૂપમાં જે ગુપ્ત થઈ ગયા છે એ ખરેખર જ્ઞાની છે, એ આપણે 69મો કળશ પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી આપણે જોયેલો કે ભાઈ જીવને અનાદિથી પક્ષ ચાલે છે એ પક્ષ છૂટે કેવી રીતે? તો એના માટે 69મો કળશ આચાર્ય ભગવાને લખ્યો. એ 69મા કળશમાં એમ કીધું કે જેવો નઈ પક્ષપાતને છોડી અને પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે, નઈ પક્ષપાતને છોડી દે છે પણ પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે, સ્વરૂપ ગુપ્ત થઈ જાય છે, એવી રીતે જે રહે છે એ જ ખરેખર જેમનું ચિત્ત વિકલ્પ જાળથી રહી શાંત થયું છે એવા થયા થતા સાક્ષાત અમૃતમ પીવંતી, સાક્ષાત અમૃતના ઘૂંટડા લે છે, સાક્ષાત અમૃતને પીવે છે. કોણ સાક્ષાત અમૃતને પીવે છે? કે જેવો નઈ પક્ષપાતથી વિરક્ત થઈ જાય છે, નઈ પક્ષપાતને છોડી દે છે, નઈનો પક્ષપાત છૂટે છે, નઈનો પક્ષ છૂટે છે, નઈ સંબંધીના વિકલ્પો છૂટી જાય છે. નઈ તો જ્ઞાનનો અંશ છે અને જ્યારે પક્ષપાત છૂટીને સ્વરૂપ અનુભવાય છે ત્યારે નિર્વિકલ્પ નઈ પ્રગટ થઈ જાય છે. એને કેવું હોય તો નિર્વિકલ્પ નઈ કયો અથવા એને જ્ઞાન કયો, કારણ કે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી નઈના અંશમાં એને વિકલ્પો ચાલે છે અને નઈના અંશની સમાપ્તિ જ્યારે થાય, નઈના અંશો એક શ્રુત જ્ઞાનના અનંત અંશો છે, એકરૂપ શ્રુત જ્ઞાન થઈને આ હું આત્મા છું એમ અનુભૂતિ કરે ત્યારે એને ખરેખર જ્ઞાન પ્રયુક્તિ એમ કહેવામાં આવે છે, ત્યારે એને ખરેખર નિર્વિકલ્પ નઈ પ્રયુક્તિ એમ કહેવામાં આવે છે, ત્યારે એને નિર્વિકલ્પ નઈપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ થયું એમ કહેવામાં આવે છે. એવી આ અદભુતથી અદભુત ચર્ચા આમાં આચાર્ય ભગવાને મૂકી છે. હવે એના પછી જે કળશો આવે છે એના પછી 69મો કળશ તો આપણે સવારે જોઈ લીધેલો. 69મા કળશમાં એમ કે સ્વરૂપ ગુપ્તતા કેવી રીતે થાય એની ચર્ચા આવી છે. પછી 70 નંબરનો કળશ છે, એ 70 નંબરના કળશમાં જુઓ, 70 નંબરનો કળશ છે એમાં કહે છે કે જીવ શ્લોકાર્થ છે, એનો જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નઈ પક્ષ છે અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો એક બીજા નયનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જે તત્વવેદી વસ્તુ સ્વરૂપનો જાણનાર પક્ષપાત રહિત છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, અર્થાત તેને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. જો આજે આખા 70 થી 89 સુધીના કળશો આવશે એ બધા કળશોમાં આ જ પ્રકારે ચર્ચા આવે છે કે જીવ કર્મથી બંધાયેલો છે, એક પક્ષ એવો છે, બીજો પક્ષ કે જીવ કર્મથી બંધાયેલો નથી, પછી એક પક્ષ કે જીવ મોહી છે, એક કે જીવ મોહી નથી, એક પક્ષ કે જીવ રાગી છે, એક પક્ષ કે જીવ રાગી નથી, એક પક્ષ કે જીવ પ્રત્યક્ષ છે, એક પક્ષ કે જીવ પ્રત્યક્ષ નથી, એમ એક પછી એક એક પછી એક એક પછી એક જે પ્રકારે જીવની એકત્વ બુદ્ધિ અને જેવું પરિણમન નિરંતર ચાલ્યા કરે છે એટલા એટલા વિષયો લઈને આચાર્ય ભગવાને એટલા કળશો મૂક્યા છે કે જો તારી આયા નથી ભ્રાંતિ ચાલતી ને, તારી આયા ભ્રાંતિ નથી ચાલતી ને, તારી આયા ભ્રાંતિ નથી ચાલતી ને, એ ભ્રાંતિ તોડાવવા માટે વિકલ્પ છોડાવવા માટે આટલા બધા કળશો આચાર્ય ભગવાને લખ્યા. હવે આ એક કળશનો આપણે વિચાર કરીએ ને એટલે એમાં બધા કળશો સમાવિષ્ટ થઈ જાય છે. 89 કળશ આપણે 70મો કળશ ને 89મો કળશ જોશું ને એટલે એમાં બધું સ્વરૂપ એનું આવી જાય છે. 70 થી 89 સુધી આ અજ્ઞાનીની સ્થિતિ બતાવે છે અને પછી જ્ઞાનીની સ્થિતિ બતાવે છે, અને 89મા કળશમાં આખો સળંગ સરવાળો મૂકે છે. પછી 90મા કળશમાં વિકલ્પની જાળો આપોઆપ ઉત્પન્ન થાય છે એમ આચાર્ય ભગવાન કહે છે કે વિકલ્પનો કરતા ખરેખર તું નથી, વિકલ્પની જાળો સ્વયં ઉઠા કરે છે, સ્વયં ઉઠા કરે છે, સ્વયં ઉઠા કરે છે. જેને ખબર પડી ગઈ કે વિકલ્પ મારો નથી છતાં એને વિકલ્પની જાળો ઉઠે છે તો એ વિકલ્પની જાળો આપોઆપ ઉઠે છે. પછી 91 કળશમાં એ વિકલ્પની જાળો કેવી રીતે છૂટી જાય, નઈ પક્ષનો ત્યાગ કેવી રીતે થઈ જાય એમ 91મો કળશ મૂક્યો છે. અને ત્યાર પછી 143મી ગાથામાં જે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સવારે સાંભળ્યું કે કેવડી ભગવાનની અને ભાવશ્રુત જ્ઞાની સાધકની 6 બોલથી સરખામણી કરી છે. પેલા અહીંયા સાધક કેમ થાય એની ચર્ચા આવી, પછી સાધક થયો એ કેવડી જેવો કેવી રીતે છે અને એ સાધકને શું વર્તે છે નિર્વિકલ્પ દશાના કાળે અને કેવડીને શું વર્તે છે પોતાના પરિપૂર્ણ કેવળ જ્ઞાનને કાળે, એની ચર્ચા 143મા છે. પણ આ 70મા કળશમાં જો અહીંયા જીવ કર્મથી બંધાયેલો છે એવો એક નઈનો પક્ષ છે, પછી કે જે જીવ કર્મથી બંધાયેલો નથી એવો એક બીજા નયનો પક્ષ છે. તો આ આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. હવે આ બે પક્ષપાત જે ચાલે છે ને ચિત્ત સ્વરૂપ જીવ વિશે,
આ બેય પક્ષપાત જેને ચાલે છે એ અજ્ઞાની જીવ છે. એ પહેલામાં પહેલા અજ્ઞાનીની સિદ્ધિ કરે છે. એક આગમ પ્રમાણ છે, આગમ પ્રમાણ. એ આગમ પ્રમાણમાં આ અજ્ઞાનીની સિદ્ધિ થાય છે. અને પછી આમાં કહે છે કે એક ચિત્ત સ્વરૂપ જે તત્વવેદી વસ્તુ સ્વરૂપનો જાણનાર પક્ષપાત રહિત છે. જે તત્વવેદી, તત્વવેદી એટલે તત્વનો જાણનાર, એટલે કે તત્વવેતા, એટલે કે જ્ઞાની પુરુષ. જે જ્ઞાની પુરુષ આવા તત્વને જાણી લે છે, તત્વનો જાણનાર બની જાય છે, એવો વસ્તુ સ્વરૂપનો જાણનાર પક્ષપાત રહિત છે. તેને, જેને પક્ષપાત છૂટી ગયો છે, તેને તો નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જીવ જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જીવ જ્ઞાન સ્વરૂપ છે એવું પરિણમન એને થઈ જાય છે. એને કહેવામાં આવે ચિત્ત સ્વરૂપ જીવ છે. એને કોઈ વિકલ્પો નથી. પછી નિર્વિકલ્પ દશા પછી વિકલ્પો ઉત્પન્ન થાય છે, કારણ કે ચતુર્થ ગુણ સ્થાન આવ્યા બાદ પણ વિકલ્પો તો ચાલે છે, યથાર્થ ચારિત્ર ન થાય ત્યાં સુધી. તો એ વિકલ્પોમાં એનું અહમ નથી ચાલતું, એનું સ્વામિત્વ નથી ચાલતું, એનું એકત્વ નથી ચાલતું. પણ એ બતાવવા શું માંગે છે કે એક આગમ પ્રમાણ છે, આગમ પ્રમાણ, અને એક અધ્યાત્મ પ્રમાણ છે. આવા બે પ્રકાર છે. આગમ પ્રમાણ એટલે શું કે આગમ પ્રમાણ એટલે દ્રવ્ય અને પર્યાય એ બેયને ભેગા કરીને આગમ અપેક્ષાએ જોવું એને આગમ પ્રમાણ કહેવામાં આવે. તો એ આગમ પ્રમાણમાં ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ હોય. ત્રિકાળી દ્રવ્ય તો બધી જગ્યાએ શુદ્ધ 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 જ હોય. અને જે એની પર્યાયો છે એ આગમ પ્રમાણથી તમે જુઓ તો એની પર્યાયમાં મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન ભાવ અને વિકલ્પોની પરિપાટી ચાલતી હોય. એટલે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ અને પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા, મોહ રાગ દ્વેષ અજ્ઞાન ભાવ વિકલ્પની પરિપાટી, એ દ્રવ્ય અને પર્યાયને બેયને ભેગા જોવા એને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. અહીંયા જે જીવ લીધો છે કળશના આ પેલા બે ભાવમાં એ ખરેખર આગમ પ્રમાણવાળો જીવ છે. એની પાસે પણ ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે પણ એની પર્યાયમાં વિકલ્પો ચાલે છે. પર્યાયમાં એને એમ ચાલે છે કે હું કરતા છું હું કરતા નથી એવા વિકલ્પ ચાલે છે. એ વિકલ્પ ચાલે છે કે કર્મથી બંધાયેલો છું કર્મથી બંધાયેલો નથી એવા વિકલ્પ ચાલે છે. એ પર્યાયમાં વિકલ્પ ચાલે છે તો એ પર્યાયમાં એટલી અશુદ્ધતા છે. વિકલ્પ શબ્દે રાગ, તો એટલો રાગ ચાલે છે. તો એવો જે રાગ દ્વેષના પરિણામ ચાલે છે એ પર્યાય અપેક્ષાએ છે. અને દ્રવ્ય એ સમયે પણ શુદ્ધ 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 રહ્યું છે. તો એ દ્રવ્ય અને પર્યાયને ભેગા જોવા એને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. આ પહેલામાં પહેલું આગમ પ્રમાણ. આગમ પ્રમાણમાં દ્રવ્ય છે તે શુદ્ધ છે અને પર્યાય છે તે અશુદ્ધ છે, એને આગમ પ્રમાણ કહેવામાં આવે. હવે આગમ પ્રમાણનો જેને ખ્યાલ આવી જાય પછી એની વિધિ જે સ્વરૂપ સન્મુખ ચાલવાની ચાલે, તો એ સ્વરૂપ સન્મુખ ચાલતા 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 એને જો ત્રિકાળી દ્રવ્યમાં ભેટો થઈ જાય અને સંધિ થઈ જાય, જો આત્માની જે સવારે આપણે બધો વિષય લઈ લીધો છે આજે, એ જો એને સંધિ થઈ જાય, એનું સ્વરૂપ અનુસંધાન એને થઈ જાય, સ્વરૂપ એને અનુભવાઈ જાય, તો એવો જીવ આગમ પ્રમાણમાંથી અધ્યાત્મ પ્રમાણમાં આવી જાય છે. એને એક નવું અધ્યાત્મ પ્રમાણ પ્રગટ થાય છે. બે પ્રમાણ છે, આગમય પ્રમાણ છે, અધ્યાત્મય પ્રમાણ છે. તો એને એવું પ્રમાણ પ્રગટ થાય ત્યારે શું થાય, તો કે અધ્યાત્મ પ્રમાણ એને પ્રગટ થયું ત્યારે અધ્યાત્મ પ્રમાણમાં દ્રવ્ય તો જેવું શુદ્ધ હતું એવું ને એવું શુદ્ધ છે, કારણ કે એવા દ્રવ્યને એણે જ્ઞાનમાં લક્ષમાં લીધું છે. એ લક્ષમાં લીધું ત્યારે અધ્યાત્મ પ્રમાણનો જન્મ થયો છે. હવે એ અધ્યાત્મ પ્રમાણનો જન્મ થયો એમાં દ્રવ્ય એવું ને એવું એવું ને એવું એવું ને એવું શુદ્ધ છે, અને એની પર્યાયમાં જે પૂર્વમાં અશુદ્ધતા હતી એ અશુદ્ધતા ટળી અને શુદ્ધતાની પ્રગટતા થઈ છે. તો એ પર્યાયમાં જે શુદ્ધતા પ્રગટ થઈ એ પર્યાયમાં શુદ્ધતા અને દ્રવ્ય શુદ્ધ છે, એ બેયને ભેગા સાથે જોવો તો એ અધ્યાત્મ પ્રમાણ કહેવામાં આવે છે. અધ્યાત્મ પ્રમાણ કે આગમ પ્રમાણ એ બેયમાં નિશ્ચયને વ્યવહાર હોય. આગમ પ્રમાણમાં ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય અને એની પર્યાય જે છે એ વ્યવહાર. અધ્યાત્મ પ્રમાણમાં પણ ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય અને એની શુદ્ધ પર્યાય છે તે વ્યવહાર. ઓલામાં અશુદ્ધ પર્યાય છે તે વ્યવહાર, ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચય, અહીંયા શુદ્ધ દ્રવ્ય છે એ શુદ્ધ અને એની શુદ્ધ પર્યાય છે તે વ્યવહાર. એવી રીતે નિશ્ચય અને વ્યવહાર બેને ભેગા જોવા એને પ્રમાણ કહેવામાં આવે. એ એક આગમ અપેક્ષાએ પ્રમાણ છે, એક અધ્યાત્મ અપેક્ષાએ પ્રમાણ છે. આવી બે પ્રમાણની સ્થિતિ પહેલામાં પહેલા આગમ પ્રમાણમાં જીવ આવે છે, પણ આગમ પ્રમાણમાં જીવ આવતા એને વિકલ્પો ચાલ્યા કરે છે. હવે એ વિકલ્પ શાંત કેવી રીતે પડે? તો કે જ્યાં સુધી શાંત સ્વભાવ એનો પરિપૂર્ણ પરમાત્મા છે, એનું એકરૂપ દ્રવ્ય છે, એનું ત્રિકાળ સત્વ છે, એનું શાશ્વત તત્વ છે, એમાંથી જે જ્ઞાનનો પ્રવાહ ચાલે છે, વહેતો 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 વહેતો, એ જ્ઞાનનો પ્રવાહ નીકળતો 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 એક એની ઉપયોગ નામની વેદી સુધી પહોંચી જાય છે. એ ઉપયોગ નામની વેદી જે છે એ અંદરમાં એક ત્રિકાળ ઉપયોગની ભૂમિ છે, અને પ્રગટ થતી એક વર્તમાન ઉપયોગની એક ભૂમિ છે. એ પ્રગટ થતી વર્તમાન ઉપયોગની ભૂમિ છે એ ચૈતન્ય લક્ષણ છે. ચૈતન્ય લક્ષણ કે જેમાં ચેતના 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 રહેલી છે, એ ચેતના સુધી આત્માનો પ્રવાહ ચાલતો ચાલતો આવે છે, અને એ આત્માની પ્રવાહની ચેતનાની બહાર વિકલ્પોની ઝાડ ચાલે છે. વિકલ્પોની ઝાડ જે ચાલી છે એ ચેતનામાં નથી આવી, એ જ્ઞાનમાં નથી આવી. એ જ્ઞાનના જ્ઞાન સંબંધીના નયના વિકલ્પોમાં ખરેખર ઇન્દ્રજાળ ઉભી થઈ છે. ચેતના છે એ આત્માનું શુદ્ધ સ્વભાવ છે, આત્માનો જ્ઞાયક ભાવનું ઉપયોગરૂપ પરિણમન છે. એનો અનાદિ અનંત સ્વભાવ એવો ને એવો છે. જ્ઞાનમાં જાણવું 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 ચાલ્યા જ કરે છે. એનો વિસ્તાર હમણાં ભાવાત્મક કરે છે 70મા કળશમાં. એવી કોઈ ચેતના એની પાસે બચી ગઈ છે એટલે એ જ્યારે એ ચેતના એને ખ્યાલમાં આવે છે કે મારું પરિણમન હોય તો મારો આત્મા હોય ને એવું મારું પરિણમન હોવું જોઈએ, તો મારો આત્મા જ્ઞાનમય છે તો મારું પરિણમન તો જ્ઞાનમય હોવું જોઈએ. જ્ઞાનથી જુદું પરિણમન જે દેખાય એ ખરેખર મારું પરિણમન ન હોય, કારણ કે નિરંતર તે મારી સાથે નથી રહેતું એટલે એ મારું પરિણમન ન હોય. જો રાગ તો ચાલ્યો પણ જાય, જ્ઞાન તો હંમેશા રહે. સમ્યક દર્શન ન પણ હોય પણ જ્ઞાન તો હંમેશા રહે. કેવળ જ્ઞાન ન પણ હોય પણ જ્ઞાન સ્વભાવ તો હંમેશા રહે. કોઈ જીવ જ્ઞાન વગરનો જગતમાં જોવા ન મળે, રાગ વગરનો જીવ જોવા મળે, સમ્યક દર્શન વગરનો જીવ જોવા મળે, કેવળ જ્ઞાન વગરનો જીવ જોવા મળે, પણ જ્ઞાનના ઉપયોગ વગરનો જીવ જોવા ન મળે. એવી કોઈ જ્ઞાનની ચેતના એની પાસે એક એવો એક અભેદ કિલ્લો પડ્યો છે અને એવો એક ઢાલ બનીને ઉપયોગ ઉભો છે કે ગમે તેટલા વિકલ્પનું પરિણમન થઈ જાય, રાગનું પરિણમન થઈ જાય, પણ એને પ્રવેશવા નથી દેતો અંદર. એવી કોઈ ઢાલ બનીને એનો જ્ઞાન ઉપયોગ વર્તમાનમાં વિદ્યમાન છે, જેને નિયમસારમાં ચૈતન્યનું વિધાયી પરિણામ કીધા. 10મી ગાથામાં ચૈતન્યનું વિધાયી પરિણામ તેને ઉપયોગ લક્ષણ કીધું. એવો ઉપયોગ લક્ષણ એની પાસે વર્તમાનમાં મોજૂદ છે, એવા ઉપયોગ લક્ષણમાં કદી વિકલ્પો આવતા નથી, એવા ઉપયોગ લક્ષણમાં જ્ઞાનનું પરિણમન ચાલ્યા કરે છે. ઈ ચૈતન્યનો સ્વભાવ જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું એ નિરંતર વહેતા પ્રવાહ રૂપે ત્યાં સુધી પહોંચ્યો છે. એવી વસ્તુ સ્થિતિ જ્યારે એને ખ્યાલમાં આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે મારા ધ્રુવ પ્રવાહમાંથી વહેતું જ્ઞાન આવે છે અને એ જ્ઞાન પાછું આને અનુસરીને વ્યય પામે છે. દરેક જ્ઞાનનો ઉત્પાદ પોતાના જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે, પણ જીવને એનો સ્વીકાર ન હોવાને કારણે આ વિકલ્પોની પરિપાટી અનાદિથી ચાલી રહી છે. એને સ્વીકાર નથી આવતો, વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. ચાહે અજ્ઞાન દશા હો, ચાહે સમ્યક જ્ઞાન દશા હો, ચાહે કેવળ જ્ઞાન દશા હો, કે ચાહે અભવી પણ હો, ચાહે નિત્ય નિગોદનો જીવ પણ હો, તેની પાસે પણ ઉપયોગ લક્ષણ બચી ગયું છે. ને એ ઉપયોગમાં ઉપયોગવાન પ્રતિષ્ઠિત છે. ઉપયોગમાં ઉપયોગવાનની પ્રતિષ્ઠા કરવી એ ખરેખર તો પ્રતિષ્ઠિત જ છે. ખ્યાલ આવો એનું નામ પ્રતિષ્ઠા થઈ ગઈ. એમ અહીંયા કહેવા માંગે છે કે તારા જ્ઞાનમાં તારો જ્ઞાયક બચી ગયો છે, તારું જ્ઞાન બચી ગયું છે. વિકલ્પની પરિપાટી દૂર ચાલે રહી છે, એનાથી ઉપયોગ ભૂમિ જુદી છે, અને ઉપયોગ ભૂમિમાં ઉપયોગવાન બિરાજમાન છે. એ તારી વસ્તુની સ્થિતિ છે, એ તારી વસ્તુનો સ્વભાવ છે, એ તારું ચૈતન્યપણું છે, એ તારું ત્રિકાળ ચૈતન્યપણું છે. એમ કરીને આ કળશમાં એમ કહે છે કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ જ છે. જો આમાં આવે એનો ભાવાર્થ છે ને એમાં ખુલાસો આવે છે આનો, આ વિષયનો. આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહાર નહીંને ગૌણ કરીને અને શુદ્ધ નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. વ્યવહાર નહીંને તો પહેલેથી જ ગૌણ કરતા આવ્યા છે સમયસારમાં, અને શુદ્ધ નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. જે શરૂઆતથી જ, એટલે જેમ કે વ્યવહાર નહીંને છઠ્ઠી ગાથામાં અસત્યાર્થને અભૂતાર્થ કહી દીધો અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કહી દીધો. વ્યવહાર નહીં આગળ પહેલી ગાથાથી માંડી અને અગિયારમી ગાથા સુધી, અગિયારમી ગાથામાં બધા વ્યવહારને અભૂતાર્થ કીધો, પછી બારમી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કીધો, પહેલી ગાથાથી ચાલુ કર્યું, બીજી ગાથામાં સાત બોલથી આત્માની સિદ્ધિ કરી પ્રમાણના દ્રવ્યની, બીજી ગાથામાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, ત્રીજી ગાથામાં શ્રુત પરિચિત અનુભવ, પાંચમી ગાથામાં એને એમ કીધું કે પ્રચુર સ્વસંવેદનથી પરીક્ષા કરીને પ્રમાણ કરી દે તારા આત્માનું, અને છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત દશાનો નિષેધ કરી દીધો. આચાર્ય ભગવાન અપ્રમત દશામાં ઝૂલે છે માટે એ પેલા એમ લખે છે કે નથી અપ્રમત કે નથી પ્રમત, અપ્રમતની ના પેલા પાડે છે કે જેને એ વર્તી રહી છે દશા, જેને એ સ્વરૂપ અનુસંધાન થઈ ગયું છે અને સ્વરૂપનું સ્વસંવેદન નિરંતર ચાલી રહ્યું છે, એવા મુનિરાજ એમ કે છે કે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. સાતમી ગાથામાં એ ગુણભેદના વ્યવહારનો નિષેધ કરે છે. આઠમી ગાથામાં પણ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક હોવા છતાં અનુસરવા લાયક નથી એમ કરીને નિષેધ કરે છે. નવમી ગાથામાં શ્રુત જ્ઞાનમાં, શ્રુત જ્ઞાનથી આત્માને જાણે તે નિશ્ચય શ્રુત કેવડી, અને શ્રુત જ્ઞાનથી જ્ઞાનને જાણે, એવા જ્ઞાનને જાણે એને વ્યવહાર શ્રુત કેવડી કીધો, એવા વ્યવહારનો પણ ત્યાં નિષેધ કરીને નિશ્ચયમાં લઈ જાય છે. અને અગિયારમી ગાથામાં તો ચારે ચાર પ્રકારના વ્યવહારને અભૂતાર્થ કહી દીધા. અસદભૂતના બે ભેદ, સદભૂતના બે ભેદ. અસદભૂતમાં રાગ, ખ્યાલમાં આવે એવો રાગ એને અસદભૂત ઉપચાર કીધો, ખ્યાલમાં ન આવે એવો રાગ એને અસદભૂત અનુપચાર કીધો, અને સદભૂતના બે ભેદ કે જ્ઞાન પરને જાણે કે જ્ઞાન રાગને જાણે એવો સદભૂત વ્યવહાર જ્ઞાનથી લીધો. અસદભૂત એટલે રાગના બે ભેદ, સદભૂત એટલે જ્ઞાનના બે ભેદ. અસદભૂતમાં રાગ ખ્યાલમાં આવે એવો અસદભૂત ઉપચારમાં જાય, અને ખ્યાલમાં ન આવે એવો અસદભૂત અનુપચારમાં જાય. એ અશુદ્ભૂત અનુપચાર છે એ અબુદ્ધિપૂર્વક રાગ કયો, ઓલો ઉપચાર છે એને બુદ્ધિપૂર્વક રાગ કયો, એ બધા રાગનો નિષેધ કર્યો. અને બે જ્ઞાનના ભેદ છે કે જ્ઞાન રાગને જાણે તો એ જ્ઞાનથી વાત આવી એટલે એને સદભૂત ઉપચારમાં લીધો, કારણ કે જ્ઞાન પોતાનું છે માટે સદભૂત, અને જ્ઞાન તે જ આત્મા એવો ગુણભેદ છે એનો પણ નિષેધ કરી, અને ચારેય પ્રકારના વ્યવહાર નિષેધ કરી અને નિશ્ચયમાં લઈ આવે છે કે શુદ્ધ નહીં એકલો ભૂતાર્થ છે. બધા વ્યવહારને અભૂતાર્થ કહી દીધા. અધ્યાત્મના ચાર વ્યવહાર પંચાધ્યાયમાંથી ગુરુદેવે કાઢી અને આ અગિયારમી ગાથામાં બધાય સઘળાય વ્યવહારનો નિષેધ કરી દીધો. એટલે અહીંયા કહે છે કે ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહાર નહીંને ગૌણ કરી અને શુદ્ધ નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. પેલામાં પેલા તો વ્યવહાર નહીં ને તું ગૌણની કોટીમાં નાખી દે, એને તું કોઈ પણ પ્રકારે વ્યવહારની ચર્ચામાંથી પહેલામાં પહેલા તું બહાર આવી જા, કારણ કે એ હેયની કોટીમાં છે. એ ઉપાદેયની કોટીમાં તો છે જ નહીં, પણ જ્ઞેયની કોટીમાં પણ તું એને ન રાખતો, નહીતર એને જાણવાના બાના નીચે પણ વ્યવહારનો આગ્રહ થઈ જશે તને. એટલે તું એને હેય છે એને જ્ઞેય તરીકે પણ ન જોતો, ઉપાદેય તરીકે તો હોય જ નહીં, પણ હેય તરીકે જ્ઞેય છે એમ કરીને પણ તેનું લક્ષ્ય ન કરતો. એમ કે છે કે વ્યવહાર સઘળો અભૂતાર છે. એમાં ગુરુદેવ કેટલો બધો ખુલાસો કર્યો છે. ગુરુદેવ એમાં એમ કીધું કે ગૌણ કરીને અભૂતાર્થ કીધો છે વ્યવહારને. એમાં વાત આવે, અહીંયા એમ કીધું ને ગૌણ કરીને અભૂતાર્થ કીધો છે. નિયમસારની 187 છેલ્લી ગાથા છે, એનું પ્રવચન છે કારણ કાર્ય નિયમમાં. એ પ્રવચનમાં ગુરુદેવે આની સ્પષ્ટતા કરી કે ગૌણ કરીને અભૂતાર્થ એટલે શું. એવો પ્રશ્ન ઉઠ્યો કે ગૌણ કરીને અભૂતાર્થ એટલે જાણે કે એમ લાગતું હોય કે ત્રિકાળી દ્રવ્યમાં એવી કોઈ પર્યાય તો છે, પણ એ પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. શું ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ એમ પણ ઘણી જગ્યાએ કહેવામાં આવે, ઘણા લોકો કરતા હોય એવો અર્થ. તો ગુરુદેવે ત્યાં ખુલાસો કર્યો. ગુરુદેવ એમ ખુલાસો કર્યો કે એ ગૌણ કરીને અભૂતાર્થ એટલે એનો અર્થ એવો નથી કે ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય છે ને એને ગૌણ કરવાની છે. એ તો પ્રમાણના વિષયની અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરવું અને પ્રમાણના દ્રવ્યમાં એની પર્યાયને ગૌણ કરવી, એમ કરીને ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે એમ તારે લેવાનું છે. ત્રિકાળી દ્રવ્યમાં કોઈ ગૌણ કરીને અભૂતાર્થ છે પર્યાય એમ અહીંયા કહેવાનો આશય નથી. ક્યાંય પણ પર્યાયની મીઠાશ જીવને ન રહી જાય એવા એવા વચનો, એવું વાચ્ય સમજાવવા માટે એવા વચનો પૂજ્ય ગુરુદેવશ્રીના નીકળતા હોય છે. એટલો બધો ખુલાસો કર્યો છે, એટલો બધો ખુલાસો ગુરુદેવે કર્યો છે કે ક્યાંય આપણે કોઈને પૂછવું જ ન પડે. જો ગુરુદેવના પ્રવચન નિરંતર રોજ સાંભળે ને જીવ, કલાક બે કલાક ત્રણ કલાક જેટલો ટાઈમ મળે એટલો, અને તો એ વિચારક બની જાય. આ વિચારક બનતો નથી એનું કારણ શું છે? એને વિચાર કેમ નથી ચાલતો કે આ નય પક્ષ છે, આ વ્યવહાર નહીંનો પક્ષ છે, આ નિશ્ચય નહીંનો પક્ષ છે, હું શુદ્ધ છું, અખંડ છું, ધ્રુવ છું, નિત્ય છું, નિર્લેપ છું, એક છું, અનાદિ અનંત છું, શાશ્વત છું, અપરિણામી છું, શુદ્ધ છું, એવો એક પક્ષ ચાલે નિશ્ચય નહીંનો. હે, અને બીજો એક પક્ષ ચાલે કે મારી પર્યાયમાં સુખતા છે, મારી પર્યાય આવી છે, મારી પર્યાય રાગી છે, મારી પર્યાય મોહી છે, મારી પર્યાય વિકલ્પ ચાલે છે મારી પર્યાયમાં, એ વ્યવહાર નહીંનો પક્ષ થયેલા કરે છે. વ્યવહાર નહીંના પક્ષની બીક લાગે એટલે નિશ્ચય નહીંનો પક્ષ ઉભો કરે છે. નિશ્ચય નહીં ને ગ્રહણ નથી કરતો ત્રિકાળી દ્રવ્યને, નિશ્ચય નહીંનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે એને ગ્રહણ નથી કરતો. જ્ઞાયક છે ને જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાયક બોલવું એક વાત છે અને જ્ઞાયકને અંતરથી સમજવો એ એક જુદી વાત છે. ઘણીવાર શું થાય કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આવે ને જીવને, કોઈ પણ જીવને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો એ શું કરે કે એ જ્ઞાયકનું રટણ ચાલુ કરી દે. શું તો જ્ઞાયકનું રટણ ચાલુ કરે એ ખોટું નથી, એ સારી વાત છે, એમાં કાંઈ એમાં દોષરૂપ વાત નથી. પણ એ જો ભયથી જ્ઞાયકનું રટણ ચાલુ કરતો હોય કે હવે તો બીજો કોઈ રસ્તો જ નથી, હવે જ્ઞાયક 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 બોલીશ તો જ મારું કાર્ય થઈ જશે, તો એને જ્ઞાયકની સમજણ નથી ખરેખર. એ તો કોઈ અપેક્ષાએ જ્ઞાયકને યાદ કરે છે, કોઈ બીજા વિકલ્પને તોડવા માટે એક નવો વિકલ્પ ઉભો કરે છે, એ બે વિકલ્પને અહીંયા છોડાવે છે. તું એક વિકલ્પ દ્વારા બીજા વિકલ્પને દબાવસ, તું એને દબાવી દેસ, પ્રેશરાઇઝ કરસ, એટલે નવો વિકલ્પ ઉભો થાય છે. વિકલ્પ દ્વારા વિકલ્પને પ્રેશરાઇઝ કરે છે, દબાવે છે એને. પણ એ નિર્વિકલ્પ તત્વ મારું છે એમ પરિણમતો નથી. જો એમ પરિણમે તો આ બે વિકલ્પો ઉત્પન્ન થતા નથી. એટલે અહીંયા કહે છે કે વ્યવહાર નહીં ને તો પ્રથમથી જ અમે ગૌણ કરીને અને શુદ્ધ નહીં ને મુખ્ય કરીને કથન કરતા આવ્યા છીએ. ચૈતન્યના પરિણામ પર નિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. આપણે ચર્ચા ચાલી હતી ને જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની, એમાં જે ભાવનું જે પરિણમન ચાલે છે એ ભાવના પરિણમનની જે અશુદ્ધતા કે શુદ્ધતા કાંઈ પણ ચાલે છે એ આમાં કહે છે કે ચૈતન્યના પરિણામ, ત્રિકાળી દ્રવ્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે. પરનિમિત્તથી અનેક થાય છે એટલે પરનિમિત્ત છે એ કાંઈ પોતાના પરિણામને કરાવતું નથી, પણ જ્યાં પરિણામની પ્રગટતા થાય ત્યારે નિયમથી એમાં પરનિમિત્ત હોય છે. એના જો મોરાગ દ્વેષના અજ્ઞાનમય પરિણામ હોય તો બાહ્યમાં કર્મનો ઉદય નિમિત્તપણે હોય છે, અને અહીંયા વિતરાગતાના પરિણામ હોય તો બાહ્યમાં કર્મના અભાવરૂપ કે અનુદયરૂપ નિમિત્તપણું હોય છે. એટલે એ પરિણામને પરનિમિત્ત સાથે જોડી અને અકર્તા સ્વભાવ ચૈતન્ય દ્રવ્ય છે એમ અહીંયા બતાવવા માંગે છે. ચૈતન્ય પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે. પરના નિમિત્તે પરિણામની સ્થિતિ થયા કરે છે એને આચાર્ય દેવ પહેલેથી જ ગૌણ કહેતા આવ્યા છે. અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કીધો છે. જીવને કેવો છે? શુદ્ધ ચૈતન્ય માત્ર. ચૈતન્ય માત્ર એટલે જ્ઞાન દર્શનમય ચેતના. એ જ્ઞાન દર્શનમય ચેતના વાળો જીવ છે, એને ચૈતન્ય માત્ર કીધો. એને ચૈતન્ય અનુવિધાય પરિણામ વાળો જીવ કીધો. એ ચૈતન્ય માત્ર, ચેતના 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 ચેતના, નિરંતર એની ચેતના એને ચાલુ છે એવો ચૈતન્ય માત્ર જીવ કીધો. આ રીતે જીવ પદાર્થને શુદ્ધ નિત્ય અભેદ ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નહીંનો પણ પક્ષપાત વિકલ્પ કરશે તે પણ શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. ચૈતન્યનો પણ જો ઈ વિકલ્પ કર્યા કરશે, પક્ષપાત કર્યા કરશે કે શુદ્ધ નહીંથી શુદ્ધાત્મા આવો છે, એવો શુદ્ધ નહીંમાં શુદ્ધાત્મા આવો છે, એવો શુદ્ધ નહીંથી શુદ્ધાત્માનો પણ જો વિકલ્પ કરશે, અહીંયા શુદ્ધ નહીંને જ અભેદ ગણીને શુદ્ધાત્મા કહેવામાં આવે, તો શુદ્ધ નહીંથી હું શુદ્ધાત્મા છું એવો વિકલ્પ કરશે, તો એવા વિકલ્પમાં પણ ખરેખર એ પક્ષપાતમાં પણ સ્વરૂપનો સ્વાદ એને નહીં આવે. અશુદ્ધ નહીંની તો વાત જ સી, પણ જો કોઈ શુદ્ધ નહીંનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય. એટલે અહીંયા કહે છે કે પર્યાયના વિકલ્પો તો છોડ્યા, પણ દ્રવ્યના વિકલ્પો પણ જો જીવ કર્યા કરશે. હે, દ્રષ્ટિના વિષયની વાત જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય ને, તો એ દ્રષ્ટિનો વિષયના વિકલ્પ કરાવવા માટે વાત નથી કરતા હોતા, પણ જીવ એનો વિકલ્પ કર્યા કરે છે. જીવને એમ થાય છે કે મારે પર્યાયની અશુદ્ધતા તો જોતી નથી, અને પર્યાયમાં શુદ્ધતા મારે પ્રગટ કરવી છે, એટલે એને અવલંબદભૂત પદાર્થ તો એક ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જ છે, ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય. એટલે એ શું કરે છે કે ઓને નિષેધી અને આના વિકલ્પ ચાલુ કરે છે, અને વિકલ્પ છે એ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ નિર્વિકલ્પ તત્વ છે, જીવનું સ્વરૂપ અખંડ તત્વ છે, જીવનું સ્વરૂપ એકરૂપ તત્વ જ્ઞાયક ભાવ છે. એટલે અહીંયા કહે છે કે જો શુદ્ધ નહીંનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય, પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિશે લીન થયે જ સમયસારને પરમાય છે. માટે શુદ્ધ નહીંને જાણીને તેનો પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપ વિશે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી વિતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. જો અહીંયા કે છે કે શુદ્ધ નહીંને જાણીને તેનો પણ પક્ષપાત છોડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી. જો અહીંયા માર્મિક વાત છે, પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિશે લીન થયે જ સમયસારને પમાય છે. માટે એવું પમાય માટે કરવું શું જીવે, તો કે શુદ્ધ નહીંને જાણીને અને તેનો પક્ષપાત છોડી દેવો. પક્ષપાત ન કરવો કે આવો શુદ્ધાત્મા આવો છે, પર્યાય આવી છે, શુદ્ધાત્મા આવો છે, પર્યાયમાં આવી છે, પ્રમાણનું દ્રવ્ય આવું છે, નિશ્ચયનું દ્રવ્ય આવું છે, વ્યવહારનું દ્રવ્ય આવું છે, એમ કોઈ પણ પક્ષમાં ઉભો રહીએ. કારણ કે એને એમ લાગે છે કે પર્યાયનો પક્ષ તો એમ કે કેવો છે, ઈ તો આપણા માટે ઝેર સમાન છે, અને દ્રવ્યનો પક્ષ તો અમૃત સમાન છે. તો કે પક્ષમાં ઝેર ને અમૃતમાં વિભાગ જ ન હોય ભાઈ. કોઈ પણ પક્ષ છે એ ઝેર છે, કોઈ પણ પક્ષ હો, પક્ષ માત્ર ઝેર છે. સ્વરૂપ અમૃતમય છે, સ્વરૂપ ચૈતન્યમય છે, સ્વરૂપ જ્ઞાનમય છે, સ્વરૂપ જ્ઞાતામય છે. પણ એનો પક્ષ કર્યો તે હું આવો છું, હું આવો છું, હું આવો છું, હું આવો છું, એમ પક્ષરૂપી વિકલ્પ ચાલ્યો તો એમાં ક્યાંય શુદ્ધાત્મા છે જ નહીં. જો એક છે ને દ્રવ્ય છે, દ્રવ્ય હે ત્રિકાળી દ્રવ્ય આપણે લીધું ને કે એનો પ્રવાહ વહેતો 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 ચૈતન્ય ઉપયોગ સુધી પહોંચે છે. એ પ્રવાહ આત્મા છે ને એટલો જ છે, એની બહાર ક્યાંય આત્મા છે નહીં. ખરેખર એની બહાર જેટલું પરિણમન ચાલે છે, જેટલી વ્યવસ્થા ચાલે છે, એ બધી પરનિમિત્તથી થતી કર્મ સાપેક્ષ વ્યવસ્થાઓ છે. પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો મૂળ જ્ઞાયક ભાવ, પોતાના મૂળ અનંત ગુણો, એની અનંત કારણસુદ પર્યાયો અને એના જ્ઞાન દર્શનના વર્તમાન પ્રગટ થતા ઉપયોગ, આટલે સુધી એનો આત્મા છે. એની બહાર જેટલું પરિણમન અશુદ્ધતા કે શુદ્ધતાનું પણ ચાલતું હોય તો એ પરિણમન, કોઈ પરિણમન આ સ્વભાવમાં છે નહીં. ખરેખર એ બધું કર્મ સાપેક્ષ છે, કર્મના નિમિત્તે થતી એની પરિણમનની વ્યવસ્થાઓ છે. મૂળિયું આયા છે, આ મૂળિયામાં જે આવી જાય છે ને એને શુદ્ધ પરિણમન થઈ જાય છે. જુઓ, એક જ્ઞાન છે, એક શ્રદ્ધા છે અને એક ચારિત્ર છે. ત્રણ ત્રણ વાત આવે ને હંમેશા બધા શાસ્ત્રોમાં, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી વિચારધારા ચાલતી હોય. હવે એમાં મુખ્યપણે જે જ્ઞાન છે ને, જ્ઞાન એ આત્માનું અસાધારણ લક્ષણ છે. એવું લક્ષણ કોઈ દ્રવ્યમાં બીજી જગ્યાએ નથી. કોઈ દ્રવ્યમાં તમને જ્ઞાન લક્ષણ નહીં જોવા મળે. તો જ્ઞાન લક્ષણ છે એ આત્માનું એક અસાધારણ ઉપયોગ લક્ષણ છે. હવે એ ઉપયોગ લક્ષણ છે એ જ્ઞાયકમાંથી પ્રગટ થતું ઉપયોગ લક્ષણ છે. હવે શ્રદ્ધા છે તો શ્રદ્ધામાં જે પરિણમન અત્યારે ચાલી રહ્યું છે એ પરિણમન અત્યારે ઔદયિક ભાવે ચાલી રહ્યું છે. મિથ્યાત્વ છે એ ઔદયિક ભાવ છે, તો એ ઔદયિક ભાવ છે એમાં નિયમથી બહારનું કર્મનું સાપેક્ષપણું નિમિત્તપણું ત્યાં ચાલ્યા કરે છે. એવી જ રીતે ચારિત્ર ગુણનું પરિણમન છે તો ચારિત્ર ગુણનું પરિણમન પણ ઔદયિક ભાવે રાગાદિરૂપ ચાલી રહ્યું છે, તો એ રાગાદિરૂપ ચાલી રહ્યું છે એમાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડાયેલો છે. એટલે જે જ્ઞાન સિવાયની જે કોઈ વ્યવસ્થાઓ કહેવામાં આવે છે એ જ્ઞાન એનું ઉપયોગ લક્ષણ ત્રિકાળ છે અને એનું વર્તમાન પણ ઉપયોગ લક્ષણ છે. જે ઉપયોગ લક્ષણ વર્તમાન ત્રિકાળ લક્ષણ જે ત્રિકાળ 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 ઉપયોગ છે એમાંથી વહેતું 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 વર્તમાન ઉપયોગ પ્રગટ રૂપે બહાર ઉત્પાદ રૂપે આવ્યો છે. એ ઉપયોગ છે એ ચૈતન્યનું લક્ષણ છે, એ ચૈતન્ય માત્ર સત્તા છે, એ જ્ઞાન ભાવ છે, એ પોતાનો સ્વભાવ છે, એ પોતાના સ્વભાવમાંથી આવતું પરિણમન છે. ચારિત્રનું જે પરિણમન થાય છે એ પરલક્ષે રાગાદિરૂપ થયું છે. શ્રદ્ધાનું પરિણમન રાગાદિમાં અહમ કરીને મિથ્યાત્વ રૂપે પરિણમ્યું છે અને જ્ઞાનનો સ્વયંસમ ભાવ કે ઉપયોગ લક્ષણ છે એ આત્મામાંથી પ્રગટ થતું લક્ષણ છે. આત્મામાંથી રાગ નથી આવતો, આત્મામાંથી મિથ્યાત્વ નથી આવતું, પણ આત્મામાંથી જ્ઞાન જરૂર આવે છે. જ્ઞાન વગર એનો ઉત્પાદ ન હોય. ઓલી વસ્તુ આત્મામાંથી નથી આવતી કારણ કે એ પ્રગટ થતા વેત ઉત્પાદ થતા વેત પરને લક્ષ કરીને પરિણમે છે. જ્યાં પરને લક્ષ કરીને પરિણમ્યું શ્રદ્ધા કે ચારિત્ર તો રાગાદી ભાવ અને મિથ્યાત્વ ભાવની ઉત્પત્તિ થાય છે અને એ રાગાદી ભાવ અને મિથ્યાત્વ ભાવ મોરાગ દ્વેષ જે ઉત્પન્ન થયા એ મોરાગ દ્વેષનું નામ અજ્ઞાન પડે છે. અને અહીંયા એક જ્ઞાનની સત્તા છે, એ જ્ઞાનની સત્તામાં આવું અજ્ઞાનરૂપ પરિણમન છે એનું અહીંયા જ્ઞાન થયા કરે છે. અહીંયા જ્ઞાન થયા કરે છે, અહીંયા અજ્ઞાન નથી થયું, અહીંયા જ્ઞાન થાય છે. પણ એ જ્ઞાન જે થાય છે એ જ્ઞાનને જો જ્ઞાનમાં આત્મા રહેલો છે અથવા તો ભેદરૂપે એ જ્ઞાન રહેલું છે એવા આત્માનો કે જ્ઞાનનો જો જીવ સ્વીકાર ન કરે તો એ સમયે જો આ શ્રદ્ધામાં મિથ્યાત્વ અને રાગાદી ભાવ ચારિત્રમાં ચાલે છે એનો જો સ્વીકાર કર્યા કરે તો અહીંયા જ્ઞાનનું અજ્ઞાનત્વ સમયે સમયે પ્રગટ થઈ જાય છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ કાં જ્ઞાનનું જ્ઞાનત્વ થાય અને કાં જ્ઞાનનું અજ્ઞાનત્વ થાય, બેમાંથી એક તો થાય જ. હવે જો એને ખ્યાલ આવી જાય કે મારો ચૈતન્ય જ્ઞાયક ભાવ છે એમાંથી તો પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાન મારું લક્ષણ છે, એ લક્ષણમાં તો મારો જ્ઞાયક રહેલો છે, એમ જો એને નિરંતર એવો ભાવ અંદર કેળવાઈ જાય કે આ બધું થાય છે ને એ તો પરસાપેક્ષતા પ્રમાણે થયા કરે છે. મારું તો જ્ઞાનનું ચૈતન્ય સત્તા છે, મારું તો જ્ઞાનનું પરિણમન છે. જ્યાં એને જ્ઞાન પકડાય છે ને ત્યાં જ એ જ્ઞાન છે ને નિયમથી આત્મા સાથે જોડાયેલું છે. આ પ્રગટ જ્ઞાનની વાત છે. ત્રિકાળી જ્ઞાન તો એવું ને એવું છે, તો પ્રગટ જ્ઞાન લક્ષણ છે જેમાં જ્ઞાન નિર્ણય કરે છે જીવ, જેમાં વિધિ નિષેધ કરે છે, જેમાં એ ઉપાદેય કરે છે, જેમાં પોતાને ખ્યાલ આવે છે કે અત્યારે વસ્તુની સ્થિતિ આવી ચાલી રહી છે, એવું એક જ્ઞાન એની પાસે પડ્યું છે અને એ જ્ઞાનમાં જ ખરેખર નિર્ણયની ભૂમિકા આવે છે, એ નિર્ણયની ભૂમિકામાં જ ખરેખર જ્ઞાયક પકડાય છે. એવી એક જ્ઞાનની સત્તા રહી ગઈ છે એમાં એને અનુભૂતિનો જન્મ થાય છે. હવે એ અનુભૂતિ કેવી રીતે થાય કે એ અવયવ છે, આ જ્ઞાન છે ને એ અવયવ છે. આજ ગુરુદેવે લીધું સવારે કે કેવળ જ્ઞાન ને અવયવી કહેવાય તો શ્રુત જ્ઞાન ને અવયવ કહેવાય, પછી શ્રુત જ્ઞાન ને અવયવી કયો તો એ શ્રુત જ્ઞાનના નિશ્ચય ને વ્યવહાર બે અવયવ પડે એને અવયવ કહેવાય. હે, તો હવે આ જ્ઞાન છે ને જ્ઞાન એ અવયવ છે અને આખો જ્ઞાયક છે ને એ અવયવી છે. જેમ આ શરીર છે ને શરીર આખું એને અવયવી કયો તમે અવયવી, પછી આ એનું ટેરવું છે એને કયો અવયવ. તો અનુભૂતિ જયારે કરવી હોય ને અનુભૂતિ ત્યારે આ એક એનો સ્પેર પાર્ટ છે, એમ આ જ્ઞાન છે ને એ આત્માનો સ્પેર પાર્ટ છે, એ કોઈ જુદી વસ્તુ નથી. એ જ્ઞાન દ્વારા જ છે ને આત્મા ખ્યાલમાં આવે છે. ઓલી બધી વસ્તુ જે બહારમાં ચાલી રહી છે ને પર નિમિત્તે એને ગૌણ કરો, એને અત્યારે યાદ કરવાની જરૂર નથી. અત્યારે આપણું પરિણમન જ્ઞાનમય કેવી રીતે ચાલે છે એ જ વિચારધારામાં લેવાની જરૂર છે. આમાં લખ્યું છે ને કે જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર જ કીધો છે, તો ચૈતન્ય માત્ર હોય એમાં શું હોય તો કે એમાં ચેતના જ હોય, એમાંથી પ્રગટે ચેતના થાય. તો કે એ જે એનો અવયવી છે એનો અવયવ છે એ જ્ઞાન છે. તો જેમ કોઈ કોઈને શરીરમાં તાવ આવ્યો હોય ને, તાવ હે તાવ આવ્યો હોય તો આ નખ છે ને, એ નખ આ નખ આમ ફેરવો ને શરીરમાં તો તમને ખબર ન પડે તાવ આવ્યો છે એમ, હે એમ ખબર ન પડે. હવે આ જે ટેરવું છે ને એ તમે અહીંયા ફેરવો તો તમને ખબર પડી જાય કે આ અત્યારે શરીર ગરમ થઈ ગયું છે, તપી ગયું છે, હે ખબર પડે ને. કારણ કે એ વેદનથી નક્કી થાય છે, એમાં વેદન આવે, આમાં આ ટેરવામાં વેદન આવે, આ નખમાં વેદન ન આવે. એમ રાગ છે ને, રાગ એ આ નખની જગ્યાએ છે, વિકલ્પ છે ને એ આ નખની જગ્યાએ છે. શું કામ? એ વધારાની ચીજ છે. વધેલો નખ હોય ને એનાથી તાવનું માપ ન નીકળી શકે, કારણ કે શું કે એ નીકળી જાય છે. એમ રાગ છે ને એ રાગથી માપ ન નીકળી શકે, રાગ તો ચાલ્યો જાય છે અનુભવના સમયે. સ્વરૂપાચરણ થયો તો અનંતાનુમંદીનો કસાઈ ગયો, પછી અપ્રત્યાખ્યાના વર્ણીમાં બીજો કસાઈ ગયો, પ્રત્યાખ્યાના વર્ણીમાં ત્રીજો કસાઈ ગયો, અને યથાખ્યાત ચારિત્રિથ્યું તો પૂરો રાગ વયો ગયો. જો નીકળી જાય ને એ વસ્તુથી ક્યારે આત્મા અનુભવમાં ન આવે. જે કાયમ રહેતી વસ્તુ હોય, જે પોતા સાથે અનન્યપણે રહેલી હોય, એનાથી આત્માનો અનુભવ થઈ શકે. તો જ્ઞાનની સત્તા છે, જ્ઞાનનો ઉપયોગ છે, જ્ઞાનનું લક્ષણ જે છે, આત્માનું લક્ષણ જ્ઞાન, એ અનન્યપણે આત્મા સાથે રહેલું છે. એ પ્રવાહ જે એનો ચાલે છે ને એ ઉપયોગ સુધી આવે છે, અને બીજે સમયે પાછો વ્યય થઈને અંદર ચાલ્યો જાય છે, પાછો એ સમયે નવો પ્રવાહ આવે છે, પાછો એ જ્ઞાન અંદર ચાલ્યું જાય છે. હવે એ પ્રગટરૂપ જ્ઞાનમાં જ્યાં એને ખ્યાલ આવી ગયું કે ઓહો આ તો મારી ચૈતન્ય સત્તા છે, એમ જ્યાં જ્ઞાનમાં પકડાણી ચૈતન્ય સત્તા, જ્ઞાન ખ્યાલમાં આવે ને ત્યાં જ્ઞાનની આખી ચૈતન્ય સત્તા પકડમાં આવી જાય. હે જેમ ગોળનું ભીલું હોય ને, ગોળનું ભીલું હે સાકરની ગુણી ભેરી હોય તો એમાંથી તમે એક દાણો ખાવ ને એટલે તમને ખબર પડી જાય કે આખો સાકરનો કરંડીઓ આવો જ છે. ગોળને જરાક કાપીને તમે લ્યો ને તો ખબર પડી જાય કે આખો ગોળનો ભીલો આવો જ છે. એમ આ જ્ઞાનનો અંશ છે એ દરેક જીવ પાસે ઉપયોગ લક્ષણ બચી ગયું છે, દિગોદમાં બચી ગયું છે. મોક્ષમાં પ્રકાશક કરતા એ કીધું ને કે જ્ઞાન દર્શન ને વીર્ય એવા ઉઘડેલા રહી ગયા છે, એની પાસે બીજા અધ્યાયમાં કીધું કે એમાં ક્યાંય આવરણ નથી આવ્યું ક્યારે. હે ગમે તેટલા વાદળ આવી જાય હે તો પણ એ વાદળામાં આપણને એમ થાય કે સૂર્ય ઉગ્યો નથી, પણ સૂર્ય તો ઉગેલો જ છે. તને એમ લાગે છે સૂર્ય ઢંકાઈ ગયો છે, એ કિરણ પ્રગટ છે, તને દેખાતું નથી એટલે તને એમ લાગે છે કે આ કિરણ પ્રગટ નથી. તને આત્મા ખ્યાલમાં નથી આવતો તને એમ એટલે તને એમ લાગે છે કે મારા જ્ઞાનમાં આત્મા નથી. જ્ઞાનીઓ એમ કે છે કે તારા જ્ઞાનમાં જ આત્મા રહેલો છે, તારી ચૈતન્ય સત્તા તારામાં જ રહેલી છે. એમ આ જેમ આનાથી આ અવયવથી આખા અવયવીનું નક્કી થઈ જાય, એને એની સત્તાની આખી ખબર પડી જાય, એમ જ્ઞાન લક્ષણથી આખો લક્ષભૂત આત્મા એની સાથે અનન્ય રહેલો છે. અને જ્ઞાનમાં જાણવું ચાલુ છે, જાણવું એનો સ્વભાવ ચાલુ છે, સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ થઈ ગઈ છે, એમાં સ્વનું જાણવું ચાલી રહ્યું છે. એને સ્વીકાર નથી આવતો, એને બીજું બધું પરપ્રકાશનમાં ઝલકે છે. ઝલકા વગર તો કાંઈ નહીં રહે, રાગ ઝલકશે, શ્રદ્ધામાં મિથ્યાત્વ ઝલકશે, અહીંયા જ્ઞાનમાં ઝલકશે શ્રદ્ધાનું મિથ્યાત્વ, અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન થાય છે, એ બધું જ્ઞાનમાં ઝેલકા કરે છે. જ્ઞાન આત્મા સાથે અનન્યપણે ચાલ્યા કરે છે અને ઝલકન બધી થયા કરે છે. ઝલકનને જોઈને ભ્રમણા થાય છે, આવું થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું, રાગ મારો, મિથ્યાત્વ મારું, શરીર મારું, સંયોગ મારા, પરપદાર્થ મારા, એમ કરીને એ જ્ઞાનની સત્તાને ચૂકી જાય છે અને બીજી સત્તાનો આવિર્ભાવ કરી દે છે. જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે અને પોતાના જ્ઞાનાકાર જ્ઞાનનો તિરોભાવ કર્યા કરે છે. પ્રત્યેક સમયે આવી સ્થિતિ જીવની પ્રત્યેક સમયે ચાલી રહી છે. પ્રત્યેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર જ્ઞાનની પ્રગટતા થાય છે. એ જ્ઞાનમાં આત્મા અનુભવાઈ રહ્યો છે એટલે જણાઈ રહ્યો છે, પણ એવો સ્વીકાર ન હોવાને કારણે એ જ્ઞાનની પરપ્રકાશક સત્તામાં જેટલી પરિણમનની વ્યવસ્થાઓ ઝેલતા કરે છે એવી જ્ઞેયાકાર જ્ઞાનની સ્થિતિ, એનું ભેદ જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાનને સામાન્ય જ્ઞાનનું ન હોવાને કારણે એને જ્ઞેયાકાર જ્ઞાનનો પ્રત્યેક સમય આવિર્ભાવ થાય છે. એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે જ બીજી અનંત ગુણની અનંત પર્યાયોનો આવિર્ભાવ, સંયોગોનો આવિર્ભાવ, પર પદાર્થનો આવિર્ભાવ, બધું એક જ્ઞાનના જ્ઞેયાકાર જ્ઞાનના આવિર્ભાવમાં આ બધી સત્તાનો આવિર્ભાવ એક સમયમાં થઈ જાય છે. અને જ્યાં એ ચેતી જાય છે, ઓહો આ જ્ઞેયાકાર જ્ઞાન થયું છે, એ તો જ્ઞાન છે, એ તો જ્ઞાનની સત્તા છે, આ જ્ઞેયના આકારો ક્યાં આમાં આવ્યા છે, આ તો જ્ઞાનનું પરિણમન છે, આ તો જ્ઞાનના આકાર છે, આ તો જ્ઞાનમાં જ આત્મા રહેલો છે, હું તો જ્ઞાન માત્ર છું, હું તો જ્ઞાયક માત્ર છું, એમ જ્યાં એને ખ્યાલ આવવા માંડે છે, એ ખ્યાલ આવે છે ને ત્યાં એને એક જ્ઞાનનો અંકુર છે ને એ ફૂટેલો અંદર પડ્યો છે ને એ એને પકડાવવા માંડે છે. ઓહો આ તો મારી તો જ્ઞાન સત્તા છે. જ્ઞાન જ્ઞેયાકાર થયું હો કે જ્ઞાન જ્ઞાનાકાર રહ્યું હો, પણ આ તો જ્ઞાન માત્ર જ છે, જ્ઞેય સાથે બિલકુલ સંબંધ નથી. જ્ઞેયના આકારો તો ખરેખર જ્ઞાનમાં થયા જ નથી, જ્ઞેયના આકારો તો જ્ઞાનમાં આવ્યા જ નથી, જ્ઞાન તો જ્ઞેયાકાર બન્યું જ નથી, જ્ઞાને તો જ્ઞાનાકારપણાને છોડ્યું જ નથી, જ્ઞાનમાં તો જ્ઞાનના આકાર એટલે કે જ્ઞાનનું સ્વરૂપ જ રહેલું છે. આકાર એટલે સ્વરૂપ, કોઈ આકાર નથી થતા પર પદાર્થના જ્ઞાનમાં. જીવને એમ થાય છે કે આ બહારમાં આ વસ્તુ છે તેનો આકાર થયો એટલે ખબર પડી કે આ વસ્તુ અહીંયા છે. આકારનો અર્થ જ્ઞાનમાં એવું સ્વરૂપ ખ્યાલમાં આવે છે કે બહારમાં આવા જ્ઞેયો છે, એવું સ્વરૂપ એનું ખ્યાલમાં આવી જાય છે. એને એમ કહેવામાં આવે કે આ જ્ઞાનાકાર, એને એમ કહેવામાં આવે કે આ જ્ઞેયાકાર. એટલે એને જ્ઞેયાકાર જ્ઞાન હો કે જ્ઞાનાકાર જ્ઞાન હો, એને જો જ્ઞાન અંદરથી આવતું પરિપાટી રૂપે અંદરથી ધ્રુવ પ્રવાહ રૂપે વહેતું વહેતું જ્ઞાન આવ્યું એમ જ્યાં એને ખ્યાલ આવવા માંડે છે, ત્યાં એને જ્ઞાનના જ્ઞેયાકારનો વિકલ્પ કે જ્ઞાનના જ્ઞાનાકારનો વિકલ્પ, બે વિકલ્પ તૂટી જાય છે અને જ્ઞાન પકડાઈ જાય છે. આ વિકલ્પ તોડવાની વાત છે. વિકલ્પ કેમ ઉત્પન્ન થાય અને વિકલ્પ કેમ તૂટે, આ રીતે વિકલ્પ તૂટી જાય છે. વિકલ્પો ચાલે પણ વિકલ્પમાં હું નથી, હું તો જ્ઞાનમાં છું. તો કે એ જ્ઞાન કોનું છે? વિકલ્પનું છે. તો કે વિકલ્પનું જ્ઞાન એ મને થતું નથી, મને તો જ્ઞાનનું જ્ઞાન થાય છે. તો કે જ્ઞાનનું જ્ઞાન થાય છે તો વિકલ્પ કેવી રીતે ખબર પડી? તો કે જ્ઞાનનું જ્ઞાન થાય છે એમાં વિકલ્પનું જ્ઞાન અંદર આવી જાય છે, જ્ઞાનના જ્ઞાનમાં ખબર પડી જાય છે કે આવો વિકલ્પ બહાર છે. વિકલ્પનું જ્ઞાન એ થતું નથી, જ્ઞાનના જ્ઞાનમાં ખબર પડે છે બહારમાં આવો વિકલ્પ છે. મને જ્ઞાનનું જ જ્ઞાન થાય છે, સર્વ જીવોને જ્ઞાનનું જ્ઞાન થાય છે. કોઈને આજ દિવસ સુધી કોઈ જીવને પર પદાર્થનું જ્ઞાન થયું નથી, કોઈ જીવને કર્મનું જ્ઞાન થયું નથી, કોઈ જીવને રાગનું જ્ઞાન થયું નથી, અને કોઈ જીવને આત્માનું જ્ઞાન છૂટ્યું નથી. નિયમ એ છે કે જે જ્ઞાન જેનું હોય એનું જ જ્ઞાન ખરેખર થયા કરે, બીજા કોઈ પદાર્થનું જ્ઞાન થાય એમ કહેવામાં આવે તો એને વ્યવહાર કહેવામાં આવે. એમ કહેવાય કે એનું જ્ઞાન થયું, પણ જ્ઞાન એનું કદી થતું નથી. આત્માનું જ્ઞાન થયા વગર રહેતું નથી. પર પદાર્થનું, સંયોગનું, કર્મનું, રાગનું જ્ઞાન કદી જીવને થતું નથી. જ્ઞાનનું જ્ઞાન જ થયા કરે છે. એવું જ્ઞાનના જ્ઞાનનો જ્યાં વિશ્વાસ આવે છે ત્યાં જ એ જ્ઞાન અનુભવ રૂપ પરિણમી જાય છે. આવી કોઈ વ્યવસ્થા જ્ઞાનમાં રહેલી છે. જ્યાં સુધી વિધિ નિષેધની ભૂમિકા જીવને નહીં આવે, દ્રવ્ય છે, પર્યાય છે, બે વસ્તુ છે. હવે એ પર્યાયમાં શું છે? તો કે પર્યાયમાં જ્ઞાન સિવાય કાંઈ નથી. જો પર્યાયમાં વારંવાર 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 એકવાર સીધી કરી દીધી કે ભાઈ રાગનું પરિણમન છે, મિથ્યાત્વ પણ થાય છે, એ બધું પર્યાયમાં થાય છે, પર સાપેક્ષતાથી એકવાર સીધી કરી દીધી, પછી વારંવાર વારંવાર જો તું એને જ યાદ કર્યા કરીશ તો આત્માને ક્યારે યાદ કરીશ તું? વારંવાર તું પ્રમાણના વિષયને જ યાદ કરીશ તો દ્રષ્ટિના વિષયને તું ક્યારે યાદ કરીશ? અને દ્રષ્ટિના વિષયને યાદ કરવા માટે પણ જો વિકલ્પ કર્યા કરીશ તો દ્રષ્ટિનો વિષય ક્યારે હાથમાં આવશે? તો તારું સ્વરૂપ છે, તારો સ્વભાવ છે, તારી ચૈતન્ય સત્તા છે, એની ગરિમા જેવી છે, એવું જે એક તારું લક્ષણ પડ્યું છે કે જે લક્ષણમાં જ્ઞાયક વિદ્યમાન છે, જે લક્ષણ કદી લક્ષને છોડતું નથી, જીવ વસ્તુ કદી ચેતના લક્ષણથી જીવને જાણ્યા વગર રહેતી નથી, એવી જે તારી ઉપયોગમાં ઉપયોગ છે એવી સત્તા છે, જ્ઞાનમાં જ્ઞાયક જે એવી સત્તા છે, જાણનારા જ જણાય છે એવી સત્તા છે. આજ ગુરુદેવ કહેતા હતા કે દરેકને જાણનાર જ જણાય છે, બીજું કાંઈ જણાતું જ નથી. આજ ગુરુદેવ સવાર કહેતા હતા. હવે સ્થિતિ તો આવી બચી ગઈ છે, પણ એને વિશ્વાસ નથી આવતો, એને સ્વીકાર નથી આવતો. એ સ્વીકાર કેમ નથી આવતો કે જ્ઞાન છે ને પ્રત્યેક સમયે જ્ઞેયાકાર બન્યા જ કરે છે. એ જ્ઞેયાકાર બનવાનું છૂટતું નથી એટલે એને જ્ઞેયાકાર જ્ઞાનનો ભરોસો આવે છે. અને જ્ઞેયાકાર જ્ઞાનનો ભરોસો આવે છે એનો મતલબ જ એને પરનો ભરોસો છે, એને રાગનો વિશ્વાસ છે, એને સંયોગનો વિશ્વાસ છે, જ્ઞાનનો વિશ્વાસ નથી. કે મારું જ્ઞાન ન હોત ને તો આ જ્ઞેયો છે ને એની ખબર કેવી રીતે પડત? જો મારું જ્ઞાન ન હોત, જો મારા જ્ઞાનની સ્વચ્છતા ન હોત તો જ્ઞેયો કેવી રીતે ઝળકત એમાં? તો મુખ્યતા જ્ઞાનની સ્વચ્છતાની છે કે જ્ઞેયોની છે? એ જ્ઞાન તો જ્ઞેયને કદી પ્રસિદ્ધ કરતું નથી, ખરેખર તો જ્ઞેયો જ્ઞાન ઉપર ઉપકાર કરીને એને પ્રસિદ્ધ કરે છે. તો જ્ઞેયોનો ઉપકાર માનવો જોઈએ કે તમે મારા જ્ઞાનને પ્રસિદ્ધ કરો છો, વારે વાહ, મારા જ્ઞાનનું સ્વરૂપ તો મારા ખ્યાલમાં આવી ગયું. અહીંયા સ્વચ્છતા છે એટલે તો જ્ઞેયો ઝળકે છે, એ તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે જ્ઞેયો. તો તું જ્ઞાનમાં આવી જા, જ્ઞાનને જો, તો હું તો જ્ઞાન માત્ર છું, હું તો જ્ઞાયક ભાવ છું, મારું જ્ઞાન તો મારા જ્ઞાયકને છોડતું જ નથી. એમ એને જો જ્ઞાનનો વિશ્વાસ આવી જાય તો જ્ઞેયાકાર છે કે જ્ઞાનાકાર છે બધા વિકલ્પોથી પાર થઈ જાય. જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. જ્ઞેયાકારો થાય છે તો કે ભલે થતા, તો કે જ્ઞાનાકાર છે તો કે ભલે થાય, હું તો જ્ઞાન છું, હું તો જ્ઞાન માત્ર છું. તો કે વિકલ્પ છે, તો કે વિકલ્પ છે. તો કે ક્યાં છે, તો કે મારામાં નથી. વિકલ્પ ક્યાં છે, તો કે વિકલ્પ વિકલ્પમાં છે. તો કે તું ક્યાં છો, તો કે હું વિકલ્પમાં નથી, વિકલ્પ મારામાં નથી, હું વિકલ્પમાં નથી, વિકલ્પ વિકલ્પમાં છે, હું તો જ્ઞાનમાં છું અને જ્ઞાન મારામાં છે અને હું તો જ્ઞાનમય છું. એમ જ્ઞાનનો જો વિશ્વાસ જીવને આવી જાય તો ખરેખર જ્ઞાનની એની જે અત્યારે વિકલ્પની મોપાટ ચાલે છે ને, એ જ્ઞાનની મોપાટ ચાલુ થઈ જાય કે હું તો જ્ઞાન માત્ર છું, હું તો જ્ઞાન માત્ર છું, હું તો જ્ઞાન માત્ર છું. અને પોતાની સત્તા જ્ઞાન માત્ર જ રહી ગઈ છે, બીજું કાંઈ છે જ નહીં જગતમાં. સિદ્ધમાં જ્ઞાન છે કે નહીં પર્યાયમાં? નિગોદમાં પર્યાયમાં જ્ઞાન છે, એનું દ્રવ્ય જ્ઞાનમય એની પર્યાયમાં જ્ઞાન છે. સિદ્ધમાં દ્રવ્યમાં જ્ઞાન છે, પર્યાયમાં જ્ઞાન છે. તો અત્યારે શું છે? તો કે દ્રવ્યમાં જ્ઞાન છે, પર્યાયમાં જ્ઞાન છે. ભલે બીજી બધી સંસાર અપેક્ષાએ બધી રાગાદી ભાવની પ્રવૃત્તિ એને ચાલતી હોવા છતાં એ રાગાદી ભાવ કદી જ્ઞાનને આવરણ નથી કરી શકતા, કદી જ્ઞાનમાં પ્રવિષ્ટ નથી થઈ શકતા. એના મારીએ છે, જ્ઞાન જ્ઞાનમાં રહીએ છે. જ્ઞાને તો કવચ પહેરીને બેઠું છે, બખ્તર પહેરીને બેઠું છે, રાગને આવવા જ નથી દેતું. ગમે તેટલો રાગ હોય, જ્ઞાની હોય, જ્ઞાની થાય, હે તો જ્ઞાનીને ગમે તેટલો પરિસ્સા આવે ને, ગમે તેટલો પરિસ્સા આવે, જ્ઞાની પોતાના જ્ઞાયકને કદી છોડે નહીં. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે, હું ઘણી વાર આપું છું, અહીંયા આપ્યું હશે કદાચ, પણ આપણે ફરી વાર લઈ પાકું થઈ જાય. આપણે દ્રઢતા કરવાની છે જ્ઞાનની, બીજું તો શું કામ છે. ગુરુદેવ કહે છે એકવાર કે ભાઈ, જ્ઞાની હોય ને, જ્ઞાની એને ગમે તેવો પરિસ્સા આવે ને તો પણ એનું શ્રદ્ધાને જ્ઞાન કદી ડગતું નથી. તો કે એ કયા બળે એનું જ્ઞાન શ્રદ્ધાન કામ કરે છે? તો કે એને નાયકનું એવું જોર ચડી ગયું છે અંદર, એવો ચૈતન્ય સ્વભાવ એને પરિણમન રૂપે દેખાઈ ગયો છે, એવું અહમ પણ વર્તે છે, એવી ચૈતન્ય સત્તામાં લવલીન થઈ ગયો છે જ્ઞાની કે એને એના સિવાય બીજું કાંઈ દ્રષ્ટિગોચર જ થતું નથી. પછી ગુરુદેવ દ્રષ્ટાંત આપે કે ઓલી ચંદનગો હોય ને, ચંદનગો, હે, એ ચંદનગો હોય, એ ચોરને જો ચોરી કરવા ઉપર ચડવું હોય તો દરવાજેથી તો જઈ ન શકે, કારણ કે પકડાઈ જાય તો પછી ચંદનગોને ભીત ઉપર આમ લગાવી દે, પછી એને લગાવી અને એના સહારે ઉપર ચડે, એ ઉપર ચડે, એ નીચે ઉતરે, ઉપર ચડે, નીચે ઉતરે, ઓલી ચંદન ગો દિવાલને ચોટીને એવી ઊભી હોય કે એ ઉખડે તો નહીં પણ હલે પણ નહીં. એમ જ્ઞાનીનું જ્ઞાન સદ્ધાન એવું જ્ઞાયકમાં ચોટી ગયું હોય છે, એવો પરમ પરિણામિક ભાવનો એને વિશ્વાસ આવી ગયો હોય છે, એવી ચૈતન્ય સત્તામાં એ ડૂબી ગયો હોય છે જ્ઞાની કે ગમે તેવા રાગ સંબંધીના વિકલ્પો હો, ગમે તેવું પર્યાયમાં પરિણમન થઈ જાય, ગમે તેવો પરિસર કે ઉપસર્ગ આવે, છતાં એ કદી પોતાના શુદ્ધ તત્વને છોડતો નથી. એવી કોઈ એની પરિણતિ કેલી કરતી ચાલતી હોય છે અને વારંવાર સદુપયોગ આવે તો એ સદુપયોગમાં ગરકાવ થઈ અને નિરંતર સ્વસંવેદન રૂપ આનંદના ઘૂંટડા પીતો 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 ચાલતો હોય છે. સોગાનીજી કહે છે ને, એમ શેરડીનો રસ જેમ ઘટક 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 પીતા હો એવો ચૈતન્યનો આનંદ આવે એવી કોઈ સ્થિતિ છે. સોગાનીજીને કીધું કોઈએ, સોગાનીજીની તો એટલી બધી મસ્તી હતી કે આપણે તો એની ચર્ચા કરીએ ને તો એ ચર્ચામાં ને ચર્ચામાં એમ થઈ જાય કે ઓહો હો સ્વરૂપ આવું હશે. એ ચર્ચા કરતા હતા સોનગઢમાં એક વખત, તો કોઈ શ્રોતાએ એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ત્યાં અત્યારે ભક્તિ ચાલે છે અને તમે અહીંયા આ તત્વ ચર્ચા કરો છો એમ સોગાનીજીને કીધું. તો હા ભક્તિ ચાલે છે અને તમે અહીંયા તત્વ ચર્ચા કરો છો એમ સોગાનીજીને એને શ્રોતાએ કીધું. એ શ્રોતા પાછા તત્વ ચર્ચામાં બેઠા હોય અને સોગાનીજીને એમ કહે કે તમે ચર્ચા કરો છો ને માં ભક્તિ ચાલે છે. સોગાનીજીનું તો એટલી દ્રવ્ય દ્રષ્ટિનું જોર કે યે સબ સ્વપ્ન મેં હો રહા હૈ, યે સબ સ્વપ્ન મેં હો રહા હૈ, ચર્ચા વગેરે સબ જાગૃત અવસ્થા મેં તો માત્ર જ્ઞાયક હૈ. તુમ જો ચર્ચા સુનતે હો ને યે યહાં સ્વપ્નવત હૈ, યહાં અંદર કુછ નહીં હો રહા હૈ. और तुम स्वप्ना को स्वरूप मान के बैठे हो, हम अपने स्वरूप में डूबे रहते हैं. एवी एने मस्ती चढ़ी जाए, एवी मस्ती चढ़ी जाए कि आपने एम थी जाए कि जाने हमणा ज निर्विकल्प थईने बाहर निकला होय का तो हमणा ज पाछा निर्विकल्प में चाल्या जासे. एवी कोई स्थिति, एवी द्रव्य दृष्टि नु जोर होय ज्ञानी ने, केवी स्थिति श्रवण बेल बोला जाए तो रात्रे ऊपर चढ़े जयरे श्रोताओ अहीं कोई ऊपर न होय, बधाय नीचे उतरी गया होय, પછી રાત્રે બાહુબલી ભગવાન પાસે જઈને બેસે આખી રાત, સવારે પોતે નીચે ઉતરે એટલે લોકો ઉપર જતા હોય એટલે નીચે સમિતિમાં કોઈ ન હોય. આવી એકાંત પ્રિયતા એની, જ્યાં જોયે ત્યાં એકાંત જ સોયદા કરે, એકાંતની જ એને મસ્તી, જ્યાં જુઓ ત્યાં એકાંત, જ્યાં જુઓ ત્યાં એકાંત. એમ એકાંતનો અંદરથી પ્રેમ જાગૃત થવો જોઈએ કે હું કેવી રીતે મારા સમય એકાંતમાં બેસી જાઉં. થાળી મૂકી હોય એમાં રૂમની બહાર જમવાની, કારણ કે એ જમવાનું એને કોઈ ડોર હોય નોક ન કરી શકે, કોઈને એને બોલાવવા હોય તો એને કકડાવવાની મનાય, એની થાળી બહાર મૂકી દે, એના રૂમની બહાર થાળી મૂકી દે. અંદર ધ્યાનમાં બેઠા હોય તો એ રૂમની બહાર થાળી પડી હોય તો ચાર ચાર કલાક સુધી ઘણીવાર થાળી અંદર ન ગઈ હોય એની, એટલી તો મસ્તી. સોનગઢમાં ઉપર બેઠા હોય ધ્યાનમાં ગુલાબબેનના મકાનમાં જતા હતા ચર્ચા કરવા, ઉપર વયા જાય રાત્રે 8:30 તો ઉપર જઈને બેસે અગાસીમાં, તો આ લોકો પછી થોડીક વાર થાય ને એટલે જોવા જાય કે શું કરે છે એ, તો એ અગાસીમાં પદ્માસન મુદ્રામાં બેઠા હોય અને એની પદ્માસન મુદ્રા એવી હોય કે એ જ્યારથી બેઠા હોય ત્યારથી શરીર તો હલનચલન બંધ થઈ ગયું હોય પણ આ પહેરણ ન હેલું હોય, પહેરણ ન હલે, શરીર તો એવું સ્થિત હોય પણ આ પહેરણ ન હેલું હોય. આટલી તો બહારની સ્થિરતા, તો અંદરની સ્થિરતા કેવી હોય જ્ઞાનીની, એવી સ્થિતિ થઈ જાય જ્ઞાની થાય ત્યારે જીવની. પૂજ્ય ગુરુદેવશ્રી તો કેવું કહેતા કે જો વધારે અહીંયા ટકી ગયા હોત તો ભાવલિંગી સંતના દર્શન થાય તમને, એવી આ કોઈ વિશેષતા જ્ઞાનીપણાની હોય છે. જ્ઞાની થયો એ સમજી લ્યો કે સિદ્ધ થયો, એને જ્ઞાની તરીકે ચતુર્થ ગુણ સ્થાન વર્તી તરીકે ન જોવો, એ તો ખરેખર સાક્ષાત પરમાત્મા થઈ ગયો. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ હોય છે, એવું કોઈ સ્વરૂપ છે, એવી કોઈ જ્ઞાનની વિશેષતા છે, એવું જ્ઞાન લઈને ચૈતન્ય પણ મારી પાસે બચી ગયું છે. એટલે આપણે તો હર્ષિત થવા જેવું છે કે સંસાર હોવા છતાં, મનુષ્ય પર્યાય હોવા છતાં, રાગાદી ભાવ વર્તતો હોવા છતાં મારી ચૈતન્ય સત્તામાં કાંઈ બનાવ નથી બન્યો. એવી કોઈ મારી સત્તા બચી ગઈ છે, એ સત્તાનો કેમ મને વિશ્વાસ આવી જાય, કેમ મને જાગૃતિ આવી જાય, કેમ મારું સ્વરૂપ મને પકડાઈ જાય, મારા સ્વરૂપની સ્થિતિ મને કેમ અંદર તાદૃશ ને સ્વરૂપ ગોચર થઈ જાય મારું જ્ઞાન, એમ જો એને વિશ્વાસ આવવા માંડે તો ખરેખર આ એમ કે છે કે શુદ્ધ નહીં જાણી તેનો પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપ વિશે પ્રવૃત્તિરૂપ ચારિત્ર કરી વિતરાગ દશા પ્રાપ્ત કરવી એ જ યોગ્ય છે. આ 70 પછીના 89 નંબરના કળશમાં આ બધા કળશનો સાર આપ્યો છે. આપણે આવતીકાલે હવે 143મી ગાથા સવારે શરૂ કરશું. એમાં પણ ઘણો મર્મ છે. 143મી ગાથા ખૂબ સારી છે. પણ આ નિર્વિકલ્પ સ્વરૂપ જે છે અને એનું જ્ઞાન પ્રગટ રૂપ છે, એટલી જ વસ્તુ ખરેખર સમજવા જેવી છે. ભેદ રૂપે જ્ઞાન રહેલું છે, અભેદ રૂપે જ્ઞાયક રહેલું છે. ભેદથી જોવું હોય તો જ્ઞાન માત્ર છું, અભેદથી જોવું હોય તો જ્ઞાયક માત્ર છું. બસ એટલી વસ્તુની વ્યવસ્થા છે. અને જ્ઞાનમાં જ્ઞાયક વિદ્યમાન છે. બાકીની બધી જેટલી વ્યવસ્થા ચાલે છે એ બધી કર્મ સાપેક્ષ છે, એને કાંઈ યાદ કરવા જેવી નથી. બધી ક્રમબદ્ધ છે, એમાં બિલકુલ ફેરફાર કોઈ કરી શકે એમ નથી. કોઈ એક પણ પરિણામને કોઈ ફેરવી શકે એમ નથી. અનાદિ અનંતકાળની બધી પર્યાયો અંદર પારિણામિક ભાવે પ્રત્યેક ગુણની પ્રત્યેક ગુણમાં ભૂતની ભાવીની અને વર્તમાનની પ્રગટ થવાની છે. એ ભૂતકાળ રૂપે અત્યારે વર્તમાનમાં પડેલી છે, ભાવિ રૂપે અંદરમાં પડેલી છે અંદરમાં. એટલે કોઈ પરિણામમાં ફેરફાર કોઈ કરી શકતું નથી. એટલું એ એટલું જ ચિંતન ને એટલું જ સમજણ કરી શકે છે કે હું જ્ઞાયક છું, મારામાંથી જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાનમાં મારો જ્ઞાયક વિદ્યમાન છે. આટલી સ્વરૂપની સમજણ વ્યવસ્થિત સર્વાંગી વિચાર કરીને જ્યારે એ કરે છે ત્યારે એનું પરિણમન શુદ્ધ રૂપે જ પરિણમતું હોય છે. અશુદ્ધતાનો ઉત્પાદ જ નથી થતો. સર્વભવી જીવોને આવું મોક્ષ માર્ગમાં પ્રેરણ થાય તે મંગલ ભાવના.